તારીખ 27/2/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 22.
સ્વલક્ષી એટલે પોતાને લક્ષમાં રાખીને તત્વજ્ઞાનના અભ્યાસમાં પોતાને લક્ષમાં રાખવામાં ના આવે તો માત્ર શાસ્ત્રની ધારણા થાય, શાસ્ત્રોના અર્થો સમજાય, વિવિક્ષાઓ સમજાય, પરંતુ એ સમજણ પોતાને કામમાં આવતી નથી, ઉપયોગમાં આવતી નથી. જે જીવનું સ્વલક્ષી પરિણમન છે તે પોતાના ચાલતા પરિણમનમાં ઇષ્ટ અનિષ્ટપણારું પરિણામ વર્તે છે, તેમાં જ્ઞેય પદાર્થોને વિશે ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય છે તે જૂઠો અભિપ્રાય છે. એ અભિપ્રાય તોડવાનો એ પ્રયાસ છે. કોઈ પણ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ નથી, કોઈ સંયોગ ઇષ્ટ અનિષ્ટ નથી. તેથી તે પદાર્થોને લક્ષે પરિણામમાં ઇષ્ટ અનિષ્ટ પણ થવું તે આત્માને અહિતકર છે, આત્માના અહિતનું એ કારણ છે. એમ જેને પોતાનું લક્ષ્ય છે એને અહિતના પરિણામ સમજાય છે. હિતના પરિણામ સમજવા હજી બાકી છે. હિતરૂપ ભાવ કેવા હોય, આમ તો બંને સાપેક્ષ હોવા છતાં હિતરૂપ પરિણામનો અનુભવ નથી, પ્રગટ થયા નથી, તેથી તે પરિણામ સમજાયા છે એમ તો ન કહેવાય. પણ જે પદાર્થો ઇષ્ટ અનિષ્ટ નથી, કોઈ પણ પદાર્થ આ જગતમાં માત્ર જાણનાર એવા આત્માને ઇષ્ટ કે અનિષ્ટ નથી, છતાં તે પદાર્થને લક્ષે ઇષ્ટ કે અનિષ્ટ અભિપ્રાયથી રાગદ્વેષ થવો, રાગદ્વેષ થવો એમ નહીં પણ અભિપ્રાયથી રાગદ્વેષ થવો, ઇષ્ટ અનિષ્ટના નિર્ણયપૂર્વક રાગદ્વેષ થવો, એ અભિપ્રાય પહેલાં તૂટવો જરૂરી છે. તેથી પ્રથમ ફળ વસ્તુના ઇષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાયને તોડવાનો પ્રયત્ન ચાલે છે. જો ઇષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાયને તોડવાનો પ્રયત્ન હોય પોતાના આત્મહિતના લક્ષ્યે, તો તેના ઉદયમાં ઉત્પન્ન થતા વિભાવરસ છે એ વિભાવરસ મોળા પડે, અથવા વિભાવરસ રસ તૂટવાનો અહીંથી પ્રયોગ શરૂ થાય. 14મા પાને નીચેથી 4-5 મિનિટ છે ત્યાંથી શરૂ કરીએ છીએ. પર વસ્તુના ઇષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાયને તોડવાનો આ પ્રયત્ન છે, એટલે પોતે સમજણમાં એવી સ્પષ્ટ સમજણ કરી છે કે હું આત્મા છું. માત્ર જાણવું, માત્ર જાણનાર પણ જ રહેવું એ મારો સ્વભાવ છે, એ મારું સ્વરૂપ છે. તેના બદલે ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય વર્તે છે, તે બિલકુલ આત્મ સ્વરૂપને નહીં સ્વીકારવા બરાબર છે. જો મારું હિત કરવું હોય મારે, તો આ અભિપ્રાય ન હોવો જોઈએ, ન થવો જોઈએ. અને એ અભિપ્રાય તૂટે તેટલા માટે પોતાના જ્ઞાતાપણાની જાગૃતિ પૂર્વક એનું પરિણામમાં અવલોકન ચાલે તો એને ચાલતો વિભાવ છે એ તોડવાનો પ્રયત્ન થયો. નહીંતર ચાલુ પરિણામમાં જો સ્વલક્ષ નથી, પોતાનો ખ્યાલ જ નથી કે શું ચાલે છે, તો સમજણ ક્યાંક રહેવાની, પરિણમન ક્યાંક ચાલવાનું. સમજણ અને પરિણમન વચ્ચે જે અંતર છે, એ અંતર તોડવા માટે જાગૃતિ અને નિજલક્ષી પરિણમનમાં પોતાનું અવલોકન થવું અત્યંત સરળતાથી અને અત્યંત લગ્નથી એ કાર્ય થાય તો ભેદજ્ઞાનનો પ્રયોગ કરવાનો સંભવિત છે. નહીંતર ભેદજ્ઞાન કરવા યોગ્ય છે એવું સમજાયું હોવા છતાં ભેદજ્ઞાન ચાલુ થતું નથી, ભેદજ્ઞાન શરૂ થતું. ખાસ કરીને દિગંબર આચાર્યોના અને જ્ઞાનીઓના સાહિત્યમાં તો ભેદ જ્ઞાનનો વિષય ઠામ ઠામ ઉપદેશેલો છે, છતાં ભેદ જ્ઞાન કેટલા જીવો કરે છે એ વિચારવા યોગ્ય વિષય છે. પોતાનું જાગૃતિ વાળું જ્ઞાન જ વિભાવ રસને વધવા દેતું નથી, પરંતુ તેને મોળો પાડે છે. જે રાગ દ્વેષ મોહના પરિણામમાં ઉલટો રસ છે, વિભાવ રસ છે, પ્રકૃતિને અનુસરતો રસ છે, તે રસને તૂટવાનું એક જ કારણ છે કે પોતાની અંતર જાગૃતિ હોવી. જો પોતાની જાગૃતિ હોય તો જ એ રસ વધે નહીં અથવા મળવો પડે, અને અંતર પરિણામ ઉપર કોઈ પણ જાતનો કંટ્રોલ રહે એ પરિસ્થિતિ રહેતી નથી. ઘણા માણસો એવું પૂછે છે કે મનને કાબુમાં કેવી રીતે રાખવું. મન એટલે શું? કે અનેક પ્રકારે પરિણામો જે ઇધર ઉધર જાય છે એમાં પોતાને પોતાનું જ પરવશપણું જોવામાં આવે છે. એ પરિણામો સ્વવશપણે પરિણમતા નથી એવો સ્પષ્ટ અનુભવ થાય છે એની અંદર. તો એમ ન થાય એના માટે શું કરવું, એની શું ચાવી છે, એનો શું ઉપાય છે? કે પોતાના પોતાની પોતાની વિશે જાગૃતિ રહેવી, આ એક જ ઉપાય છે, બીજો કોઈ એમાં ઉપાય નથી. જાગૃતિના વિષયમાં 15 પાના ઉપર એક પેરેગ્રાફ છે, નીચે ત્રીજો પેરેગ્રાફ છે, બીજો કે આત્મ જાગૃતિનો મુખ્ય ભાવ એવો છે કે હું જ્ઞાન માત્ર છું. આ જાગૃતિનો આ ભાવ છે, આ તો આત્મવચન થયું, પણ એનું જે વાચ્ય છે એ એટલું જ છે કે હું જ્ઞાન માત્ર છું. એવું જે પોતાના વિશે પોતાનું જાગ્રત પણ રહેવું, એને વિભાવરસ આગળ ન વધે, એને કંટ્રોલમાં રહે, અથવા ફિક્કો પડે, મોડો પડે, એ એક જ કારણ છે. તે વિભાવરસને વધવા દેતું નથી, પરંતુ તેને મોડો પાડે છે. અને જ્યારે વિભાવરસ મોડો પડે છે, તેથી સ્વકાર્યની સુગમતા થવાનો અવકાશ થાય છે. સ્વકાર્ય એટલે આત્મકાર્ય કરવું છે, ભેદજ્ઞાનનું કાર્ય કરવું છે, અથવા જેને હજી પોતાનું સ્વરૂપ નિશ્ચિત કરવું છે, પોતાના સ્વરૂપનો નિર્ણય કરવો છે, અંદરમાં નિર્ણયની દિશામાં આગળ વધવું છે, એવું જે પહેલું કાર્ય છે, એ પણ જ્યારે એનો વિભાવ રસ મોળો પીડ્યો હોય, ત્યારે જ કષાય રસ મંદ પીડ્યો હોય, ત્યારે જ એ થઈ શકે. જ્ઞાન પોતામાં પોતાનું મૂળ સ્વરૂપ, પોતાનું સ્વાભાવિક સ્વરૂપ જોઈ શકતું નથી, એટલે પોતાનો નિર્ણય થતો નથી કે હું ખરેખર કેવો છું. એનું કારણ તે જ્ઞાન દર્પણ એટલું મલિન છે, એ મલિન દર્પણની અંદર પોતાનું જ પ્રતિબિંબ પોતાને જોવામાં આવતો નથી. તેથી જો વિભાવરસ મળો પડે તો સ્વકાર્ય થવાની સુગમતા થવાનો અવકાશ થાય છે, એટલે ત્યાં જગ્યા થાય છે. આત્મલક્ષે પરપદાર્થ પ્રત્યેનો રસ મંદ પડતા પરરસમાં રંગાયેલું જ્ઞાન તે સ્થિતિમાંથી હળવું થઈને, હજી મુક્ત નથી થતું, એકત્વ બુદ્ધિ છૂટી નથી એટલે મુક્ત નથી થતું, પણ તે સ્થિતિમાંથી હળવું થઈને તે ભૂમિકાની નિર્મળતા અને ગંભીરતા ધારણ કરે છે. તેની ભૂમિકાની સૂક્ષ્મતા અને ધૈર્યતા ધારણ કરે છે, બે એમાં ગર્ભિત છે. નિર્મળતામાં સૂક્ષ્મતા ગર્ભિત છે અને ગંભીરતામાં ધૈર્યતા ગર્ભિત છે. એટલે જ્યારે જ્ઞાન વિભાવરસની પકડમાંથી જરા હળવું થયું, ત્યારે કષાયરસની મલિનતાનો પડદો આછો થયો, ઘટ કષાયરસ હતો એ પડદો આછો થયો, અંદરમાં જે ચૈતન્યનો પ્રકાશ છે એ થોડો વિશેષ નિર્મળતાથી પ્રકાશિત થયો, ત્યારે એ જ્ઞાનમાં સમ્યક દર્શનની ભૂમિકાની નિર્મળતા અથવા નિર્ણય કરવા માટેની જે ભૂમિકાની નિર્મળતા, સ્વતત્વને ગ્રહવાની સૂક્ષ્મતા અને સાથે ચાલતા રાગ તરફ નહીં જવાની જે અચંચળતા, ધીરજતા એટલે અચંચળતા અને ગંભીરતા વિજ્ઞાનની અંદર ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન ધીર અને ગંભીર થઈ ચૈતન્ય તત્વના સ્વરૂપને ગ્રહણ કરવાની ક્ષમતાને અહીં પ્રાપ્ત કરે છે. એટલે શું છે કે જ્ઞાનમાં, પરલક્ષી જ્ઞાનમાં પણ આત્માનું સ્વરૂપ આવું છે એવું તો સમજી શકાય છે, તો પણ ત્યાં સ્વ સ્વરૂપ નિર્ણય થવાનો પ્રકાર ઉત્પન્ન થતો નથી, કેમ કે ત્યાં અન્ય જીવ સંબંધી એવો વિચાર થયો. નિજ સ્વરૂપ સંબંધીનો એ વિચાર ન રહ્યો, એ નિર્ણય ન રહ્યો. છ દ્રવ્યના સ્વરૂપનો સત્શાસ્ત્રના આગમના આધારે નિર્ણય થઈ શકે છે. જો બુદ્ધિનો શોષણ હોય છે તો એમાં એટલી તકલીફ નથી નિર્ણય થવામાં, પણ એ નિર્ણય પરલક્ષી છે. જ્યાં સુધી જ્ઞાન, ત્યાં સુધી પાંચ દ્રવ્ય તો પર પદાર્થ છે, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. પણ જે જીવ છે એ પણ પર જીવનો, અન્ય જીવનો નિર્ણય થાય છે ત્યારે એ પરલક્ષી જ્ઞાન એ નિર્ણયને પોતાના આત્મહિતમાં સાધક થવા દેતું નથી, કોઈ પ્રયોજનને સાધતું નથી. નિજ હિતરૂપ પ્રયોજન સાધવું જોઈએ, એ માત્ર આત્મલક્ષી પરિણામમાં, આત્મલક્ષી જ્ઞાનમાં જ થાય છે. પોતે આવો છે, પોતાનો સ્વરૂપનો પોતામાં નિર્ણય થવો, એ આત્મલક્ષે ચાલતા પરિણામમાં થાય છે. અને ત્યાં એ પોતાના સ્વરૂપને ગ્રહણ કરી શકે એવી શક્તિ ત્યાં ઉત્પન્ન થાય છે, એવી લાયકાત ત્યાં ઉત્પન્ન થાય છે, એવી યોગ્યતા ઉત્પન્ન થાય છે. અને એ યોગ્યતાના પ્રથમ કાર્ય તરીકે એને વેદજ્ઞાન ચાલુ થઈને, વેદજ્ઞાન શરૂ થઈને અંતર સંશોધનમાં સ્વતત્વને શોધવાની જે વૃત્તિ છે જ્ઞાન, એ સ્વરૂપનો, સ્વસ્વરૂપનો, નિજ સ્વરૂપનો નિર્ણય કરે છે, એ એનું પહેલું કાર્ય છે. આ પ્રકારની આત્મજાગૃતિ તે મુમુક્ષુતાનું ખાસ લક્ષણ છે. આ પ્રકારની આત્મજાગૃતિમાં મુમુક્ષુતા છે એમ કેવું છે. બાકી કષાયની મંદતા અનેક પ્રકારે થાય, એ કાંઈ ખરેખર મુમુક્ષુતા નથી. આ પ્રકારે આત્મજાગૃતિ આવે તો એ મુમુક્ષુતાનું ખાસ લક્ષણ છે. ખરેખર તો જાગૃતિ વિના, આત્મજાગૃતિ વિના મુમુક્ષુતા પણ નથી તેમ સમજવા યોગ્ય છે. પોતે મુમુક્ષુ અથવા આત્માર્થીની ભૂમિકામાં નથી એમ સમજવું યોગ્ય છે. જો પોતાને પોતાના ચાલતા પરિણામમાં હિત અહિતના વિષયમાં જો જાગૃતિ નથી તો એને મુમુક્ષુતા શું કહેવી? એ તો ખરેખર ત્યાં મુમુક્ષુતા લાગુ પડતી નથી. વળી આત્મજાગૃતિને લઈને પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો પ્રકાર પણ ઉપજતો નથી. સામાન્યપણે પ્રાય સ્વાધ્યાયમાં તત્વજ્ઞાનની વિચારણામાં જે પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો પ્રકાર ઉત્પન્ન થઈ આવે છે એ પ્રકાર અહીંયા ઉપજતો નથી. જો આત્મજાગૃતિ હોય તો, કેમ કે અહીંયા અનાદિનું પરલક્ષ તો છે જ, એ પરલક્ષમાં રહ્યો રહ્યો પરલક્ષી જ્ઞાનથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, અનેક શાસ્ત્રો અને આગમોનો અભ્યાસ કરે તો એ પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો જે પ્રકાર છે એ પ્રકારથી ભલે અધ્યયન અને શાસ્ત્રની ધારણા અને ભણતર ગમે તેટલું દેખત રીતે સારું દેખાતું હોય એવું કદાચ થઈ જાય તો પણ એ પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો પ્રકાર છે. અને એમાં 11 અને 9 પૂર્વ સુધીનો ઉત્કૃષ્ટ ધારણા જ્ઞાન થાય તો પણ તે નિષ્ફળ જાય છે, એને પોતાની હિતમાં એ જરા પણ કાર્યગત થતું નથી. એ આત્મ એ પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો પ્રકાર. આત્મ જાગૃતિ હોય તેને ઉત્પન્ન થતો નથી, અને તેથી સતશ્રુતના શ્રવણ કાળે અથવા સતશ્રુતના અધ્યયન કાળે તેને સર્વન્યાયો પ્રયોજનના લક્ષ્યપૂર્વક સમજવાની પદ્ધતિ રહે છે. શું છે કે શાસ્ત્રની અંદર અનેક સમ્યક ન્યાયોનું નિરૂપણ છે, અને એ સમ્યક ન્યાયો આત્મહિત કેમ થાય એ જ રીતે એનું નિરૂપણ છે, એ જ પદ્ધતિથી એનું નિરૂપણ છે. પરંતુ પરલક્ષી જ્ઞાનમાં એવા પ્રકારથી એનું અધ્યયન થતું નથી. એક માત્ર સમજવાની બુદ્ધિથી સૌક્ષમ શક્તિ સમજવા લાગી જાય છે જીવની, અને એની સમજણમાં એ ન્યાય આવે છે કે આ વાત ઠીક છે, બરાબર છે, હું સંમત કરું છું, આ વિશે મારી અસંમતિ નથી, એટલું જરૂર થાય છે. પણ એવું પરલક્ષી જ્ઞાનમાં સંમત કરેલું શાસ્ત્ર એના પ્રયોજનમાં પ્રયોજનભૂત કાર્યમાં એનો ઉપયોગ થતો નથી, એનું કોઈ કામ આવતું નથી, એ ધારણામાં પડ્યું રહે છે જ્ઞાન, અને પરિણમન ઉદયની સાથે ચાલી જાય છે. પરિણમન ઉદયની સાથે તન્મય થઈને ઈષ્ટ અનિષ્ટપણું કરીને, ઈષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાય સહિત ઈષ્ટ અનિષ્ટપણું કરીને પૂરા રાગ દ્વેષમાં એ પ્રણમી જાય છે, પૂરી શક્તિથી પ્રણમી જાય છે, અને એનું ધારણા જ્ઞાન એને બિલકુલ કામમાં આવતું નથી, કે એ જ્ઞાનથી એને પોતાનું અહિત રોકવાનું જરા પણ બનતું નથી, એવી સ્થિતિ ઉભે છે. અર્થ કર્યો છે જો અહીંયા કે સત્સૃતના શ્રવણ કાળે સર્વન્યાયો પ્રયોજનના લક્ષ્યપૂર્વક સમજવાની પદ્ધતિ રહેવી, એટલે કે એનો અર્થ કર્યો છે કે કોઈ પણ ન્યાયમાં મિથ્યાત્વ અને રાગનો અભાવ કેમ થાય તે દ્રષ્ટિકોણ મુખ્ય રહીને તેના જ્ઞાનમાં પ્રવૃત્તિ થાય છે. શું છે કે પ્રથમ તો મિથ્યાત્વ જવું જોઈએ, અને એ ઉપરાંત ચારિત્ર મોહના પણ રાગાદિ ટળવા જોઈએ, તો જ પરિપૂર્ણ શુદ્ધિ થાય. એ પૂર્ણ શુદ્ધ થવું એ એનું પ્રયોજન છે, અને એ પ્રયોજનના લક્ષ્ય એને બધા ન્યાયો સમજવા છે. એ ન્યાયોનો અર્થઘટન ખાલી ન્યાયનો અર્થ શું થાય છે એમ નહીં, પણ પ્રયોજનના લક્ષ્ય શું એનું અર્થઘટન થાય છે એમ વિચારવું છે. આટલો ફેર પડે છે. કોઈ જીવ તો માત્ર સમજણથી અથવા શબ્દાર્થ કે ભાવાર્થથી સંતુષ્ટ થાય છે, એ પરલક્ષી જ્ઞાનનો પ્રકાર છે, સંતુષ્ટ થવો. અહીંયા તો એ ન્યાય મને મારા આત્મહિતમાં કયા પ્રકારે હું લાગુ કરી શકું, સમજણ વખતે જ એ સમજણનો ઉપયોગ મને મારા સ્વકાર્યમાં કેવી રીતે થાય છે એ દ્રષ્ટિકોણ સાથે ને સાથે રાખે છે. જેમ કે એક માણસ બે માણસ નોકરી કરે છે, તો એક માણસ બંને પ્રમાણિકપણે જ નોકરી કરે છે, એમ લઈએ કે જે કાંઈ એના કાર્યો છે એ પ્રમાણિકપણે બરાબર કરે છે. એક માણસનો દૃષ્ટિકોણ એવો છે કે આ નોકરી કરતા કરતા જ આજ પ્રકારનો વ્યાપાર ધંધો પોતે કેવી રીતે કરી શકે એ શીખવાનો દ્રષ્ટિકોણ રાખે છે, અને એક માણસ બધા કામ કેવી રીતે સરખા થાય એટલો દ્રષ્ટિકોણ રાખે છે. કામ તો બંને બરાબર સારી રીતે પૂરા કરે છે, પણ એક કાયમ માટે નોકર રહે છે, બીજો નોકર મટીને શેઠ થાય છે, માલિક થાય છે. કેમ કે શીખતી વખતે સમજતી વખતે એના અભિપ્રાયમાં એક બીજો દ્રષ્ટિકોણ સાથે ને સાથે હતો કે હું માલિક હોઉં તો આ કામ કેવી રીતે કરી શકું. કોઈ બહારમાં ભલે નોકર હોવા છતાં માલિકની જગ્યાએ બેસીને બધો વિચારે છે અને બધા કાર્યો પાર પાડે છે, તો બંનેને એક જ કાર્યનો અનુભવ હોવા છતાં બંનેની સમજણમાં અને બંનેના અનુભવ જ્ઞાનમાં પણ ઘણો ફરક પડે છે. બહુ મોટો આંતરો છે. એક માણસ ત્યાંનો ત્યાં રહે છે, એક માણસ માલિક થઈ જાય છે. એમ અહીંયા પણ જે માત્ર સમજવા ખાતર સમજે છે અને તેથી આગળ એનો ઉપયોગ કરવાનો દ્રષ્ટિકોણ સમજવાના વખતે જેને નથી, તે સમજીને સંતુષ્ટ પામશે કે ચાલો આ સમજાય છે તો ખરો. આ એ દુનિયાદારીથી જુદા ક્ષેત્રનો, જુદા પ્રકારનો વિષય છે કે જે મને પણ નહોતો સમજાતો અને ઘણાને હજી સમજાતો નથી. હવે કાંઈક સમજાયો તો ત્યાં એ રોકાઈ ગયો. એ પ્રકારની અંદર એને સમજીને જે પુરુષાર્થ, સમજણના કારણે જે પુરુષાર્થ ઉત્પન્ન થવો જોઈએ એ વાત જ એની સમજમાં રહેતી નથી. સમજણ તો યથાર્થ તેને કહીએ કે જે સમજણ પુરુષાર્થને જાગૃત કરે, એ સમજણ તે સાચી સમજણ છે. અને જો એ પુરુષાર્થને જાગૃત ન કરે તો એ સમજણ ખરેખર સાચી સમજણ દેખાતી હોય તો પણ સાચી સમજણ નથી. આ પરિસ્થિતિ એટલે શ્રુતમાં સત્શ્રુતના શ્રવણ કાળે સર્વન્યાયો પ્રયોજનના લક્ષ્યપૂર્વક સમજવાની જે પદ્ધતિ રહે છે ત્યાં સર્વન્યાયોમાં, સર્વ વાતમાં મિથ્યાત્વ કઈ રીતે ટળે અને રાગાદીનો અભાવ કેમ થાય તે દ્રષ્ટિકોણ મુખ્ય રહીને તેના જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. તે દ્રષ્ટિકોણ મુખ્ય રહીને એ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલે છે. માત્ર સમજવા પૂરતો જ એનો અભિપ્રાય છે એવી પ્રવૃત્તિ નથી. સામાન્ય રીતે જે સમજવામાં તકલીફ પડે છે એના કેટલાક કારણો છે. સમ્યક ન્યાયો પણ સમજવામાં મહેનત પડે છે અથવા જલ્દી નથી સમજાતો. એના કેટલાક કારણો એવા છે કે પોતે પહેલા ઊંધી સમજણને દ્રઢ કરી છે, એક વાત. બીજું કે જો આત્મલક્ષપૂર્વક સમજવાની ધગશ હોય, આત્મલક્ષપૂર્વક સમજવાની તીવ્ર જિજ્ઞાસા હોય તો એ જિજ્ઞાસા પોતે જ વિભાવ રસને ફિક્કો કરનારનો ભાવ હોવાથી આગળ વિશે ચાલી ગયો કરે, એને સમજવું સહેલું થાય છે. કેમ કે સમ્યક ન્યાયો છે એ તો એકદમ સરળમાં સરળ રીતે વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરનારા ન્યાયો છે. કોઈ આ ન્યાયોની ક્લિષ્ટ પદ્ધતિ નથી. આ એવો કોઈ આટીઘૂટી વાળો ક્લિષ્ટ પ્રકારનો તત્વજ્ઞાનનો વિષય નથી. એવો વિષય નથી કે જેમાં ઘણી ક્લિષ્ટતા છે, એવો નથી. અત્યંત સરળ, સરળમાં સરળ વિષય છે. પણ એ સરળમાં સરળ વિષય ક્યારે સરળ થઈ પડે છે કે પોતાની સરળતા થાય ત્યારે, જ્યારે જીવના પોતાનામાં અસરળતા હોય છે, પોતાની બુદ્ધિ અસરળપણે પ્રવર્તે છે ત્યારે આ વિષય એને સમજવો ક્લિષ્ટ થઈ પડે છે. સરળ વિષય સમજવો એને ક્લિષ્ટ થઈ પડે છે. આવી એક ગડબડ ઊભી થાય છે. એટલે બહુભાગ જીવને તો સમજવામાં ક્લિષ્ટતા અને ઘણો મહેનત થાય છે. માન સમજાય છે ત્યારે એને એમ થાય છે કે ચાલો એક સિદ્ધિ છે, થઈ ગઈ, કંઈક સિદ્ધ કર્યો, કંઈક મળી ગયું એમ એને લાગે છે. ખરેખર ત્યાં મળવાનો પ્રશ્ન નથી, એ તો પરલક્ષી જ્ઞાનમાં નહોતું સમજાણું કે સમજાણું, એટલો થોડો ફેર પડ્યો છે. પણ આખરમાં એ પરલક્ષી જ્ઞાન પરલક્ષી રહ્યું છે અને તેથી કાંઈ એને લાભ થવાનો નથી એવી એને ખબર પણ ત્યાં હતી નથી. પણ જેને મિથ્યાત્વ અને રાગના અભાવ કરવાના દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે ત્યારે તેના સમજણના કોઈ પણ પડખામાં પ્રથમથી જ વિપર્યાસ ન થાય તેવું બને છે. શું આમાં છે કે સમજવામાં પણ સમજણની વિપર્યાસ થવાના ઘણા તબક્કા છે, અનેક ઠેકાણા છે, અનેક સ્થાન એવા છે કે સમજણની વિપર્યાસ થાય. કેમ કે કથનોમાં ઉલટા સુલટા કથનો આવે છે, એકબીજાને મેળ ન ખાય એવા શાસ્ત્રો. શાસ્ત્ર જ્ઞાનના નિમિત્તે પણ વિપર્યાસની દ્રષ્ટા થવાના પ્રકારો પણ ઉત્પન્ન થાય એવી પણ પરિસ્થિતિ બને. પણ જેને મિથ્યાત્વ ટાળવું છે, રાગનો અભાવ કરવો છે અને આત્મજાગૃતિ અને આત્મલક્ષ પૂર્વક સમજવાનો પ્રકાર છે, તેને કોઈ પણ પડખામાં એમ ગમે તે પડખાની વાત ચાલતી હોય, અનેક પડખા છે એમાં, કોઈ પણ પડખાની વાત ચાલતી હોય તો પ્રથમથી જ સમજવાના તાનાથી જ એને વિપર્યાસ ન થાય તેવું બને છે. તો માણસને એ તકલીફ એ પણ વિચારમાં થાય છે કે શું કરીએ, આવી જો પરિસ્થિતિ હોય તો ક્યારે વિપર્યાસ થતો હોય શું ખબર પડે, એ તો અજ્ઞાન દશા છે, ક્યાંય ને ક્યાંય વિપર્યાસ થતો હોય તો શું ખબર પડે, કેવી રીતે એને જાણવું, કેમ સમજણ પડે એને, કેવી આ એ થોડો મૂંઝવનારો પ્રશ્ન છે. તો એ પ્રશ્નને મૂંઝવવા જતું, એ પ્રશ્નને એને મૂંઝવણ કેવી રીતે ખોલવી, કે બહુ સીધી સાદી વાત છે કે એને પોતાનું આત્મહિત છે એ જરા પણ ગૌણ થવું જોઈએ નહીં ક્યારે પણ. એની જેટલી મુખ્યતા અને એ મુખ્યતામાં જેટલી તિખાશ ઉગ્રતા, એટલું એને આ દિશામાં સમ્યક દિશામાં આત્માની અંતરની દિશામાં આગળ વધવાનો રસ્તો ચોખ્ખો છે, સાફ છે અને નહીતર ભૂલવાના ઠેકાણા હજાર છે, એમાં અનેક ઠેકાણા છે ભૂલવાના તેવું બને છે. પ્રથમથી જ વિપર્યાસ ન થાય તેવું બને અને પોતાનું અંતર શોધન જાગૃતિને કારણે ચાલુ જ રહે છે. સંશોધક વૃત્તિ છે એ મુખ્ય વૃત્તિ છે. તત્વને પાયના વિના આજ બરાબર છે ને આજ બરાબર નથી એમ કોઈ ખંડન મંડનમાં પડી જાય છે એને તત્વ પામવું ઘણું દૂર છે. પણ જે જીવ સંશોધક ભાવે રહે છે, સંશોધક ભાવે પ્રવર્તે છે, એને સત્ય મળવું એ વધારે નજીક છે, એ સત્યને મળવામાં વધારે નજીક છે જેટલો ખંડન મંડન પડવા વાળો એમાં નજીક નથી થતો. એ વિષયમાં શ્રીમદજી એ પત્રની અંદર બહુ શરૂઆતની અંદર બહુ સારી વાત હતી. પત્રાંક યાદ નથી. જાગૃતિ નો વિષય અવારનવાર આવ્યો એટલે એ પારિગ્રાસ લીધેલો છે કે આ આત્મજાગૃતિ નો મુખ્ય ભાવ એવો છે કે હું જ્ઞાન માત્ર છું, તેવી અંતર સાવધાની તે જાગૃતિ છે. શૂન્ય વજન ક્યાં છે? સાવધાની ઉપર વજન છે. હું આત્મા છું અથવા હું જ્ઞાયક નું સ્વરૂપ છું, હું જ્ઞાન માત્ર છું એવો વિચાર વિકલ્પ ની માત્ર વાત લેવી નથી, પણ અહીંયા સાવધાની ની વાત લેવી છે. જે જીવ ઉદયમાં સાવધાન છે, ઉદય કે જે આત્માથી બાહ્ય છે, એવા બાહ્ય તત્વ ને વિશે જે સાવધાન છે, તે અંતર તત્વમાં સાવધાન થઈ શકતો નથી અથવા અંતર્મુખ થઈ શકતો નથી અથવા તે બહિર્મુખ ભાવ બાહ્ય ભાવ બહિર્પણું છોડી શકતો નથી. સાવધાની શું ચીજ છે? કે જેની કિંમત છે ત્યાં સાવધાની જાય છે. સાવધાની એક સંભાળ છે. જેની કિંમત છે જીવને તેની સાવધાની વર્તે છે. એ સહજ પ્રક્રિયા છે. જીવના પરિણામની આ સહજ પ્રક્રિયા છે. તો કે છે, ઉદયની સાવધાની જીવને અંતર્મુખ થવા દે નહીં. આ સૂત્ર સિદ્ધાંત જેવો સિદ્ધાંત છે. ઉદયની સાવધાની જીવને અંતર્મુખ થવા દે નહીં, એટલે કે અંતર્મુખ થઈને સ્વાનુભવ કરે એ અવસર એમાં કદી આવે નહીં. અને જે અંતર્મુખ થયા, અંતર સાવધાનીથી જે અંતર્મુખ થયા, સ્વરૂપ સાવધાનીથી જે અંતર્મુખ થયા, તે અંતર સાવધાનીમાં પડેલા જીવો એના પરિણામને બહિર્મુખ થવા દેતા નથી. જેમ ઉદયની સાવધાની અંતર્મુખતા થવા ન દે, એમ સ્વરૂપની સાવધાની બહિર્મુખતા થવા ન દે. બંનેનો લાભ છે. લાભ કહો, ગુણદોષ કહો, એ બંનેનો પોતપોતાનો આ પ્રકારે છે. આ પરિણામ સંબંધિત ત્રિકાળી સિદ્ધાંત છે કે આમાં બીજું આગું પાછું કોઈ કરી શકે નહીં. આમાં ઈચ્છા કામ આવે નહીં, રાગ કામ આવે નહીં. સાવધાન ક્યાં છે એ જ જોખમ. સાવધાની ક્યારે છૂટે? ઉદયની. તે ઉદયની કિંમત ચાલી જાય તો. ઉદયની કિંમત એમને એમ રાખે કે આ મારા માટે ઇષ્ટ છે, આ મારા માટે અનિષ્ટ છે, એને સાવધાની કેવી રીતે છૂટે? સાવધાની છૂટે નહીં. સાવધાની છૂટે નહીં તો બહિર્મુખ પણ છૂટે નહીં, અંતર્મુખ થઈ શકાય નહીં. બહુ સ્પષ્ટ વિષય છે એ રીતે. એટલે અહીંયા વિકલ્પ નથી લીધો. હું જ્ઞાન માત્ર છું એવો વિકલ્પ એમ નથી લીધો, એવો વિચાર એમ નથી લીધો. પણ આત્મજાગૃતિ એટલે અંતર સાવધાની, આત્મજાગૃતિ એટલે હું જ્ઞાન માત્ર છું એમ અંદરમાં જાગૃત થવું, સતર્ક થવું, સંભાળ થવી, એવી જે અંતર સાવધાની છે, જાગૃતિનું સ્વરૂપ છે. અને આ પ્રકારે જ્ઞાન માત્રની સાવધાની આવતા ઉદયમાન સંયોગ અને રાગ પ્રત્યેની સાવધાની છૂટે છે. અનાદિની એ સાવધાની તો ચાલુ જ છે. એ સાવધાનીને તોડવી કઈ રીતે, તૂટે કઈ રીતે? કે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપની અંતર સાવધાની આવે તો. નહીંતર કોઈ રીતે બહારની સાવધાની છૂટે એવું નથી. અને કોઈ રીતે ગમે તેટલા શાસ્ત્રનો અધ્યયન હોય, ગમે તે ક્રિયાનો આડંબર હોય, પણ અંદરનું કોઈ કામ થાય એવું નથી. હનુમતજી બહુ સાદી ભાષામાં કેટલીક વાત એ કરે છે કે આત્મા અંદરથી ફરવો જોઈએ, માયથી આત્મા ફરવો જોઈએ, માયથી આત્મા ફરવો જોઈએ. એટલે શું કહેવા માંગે છે કે એની બહારની સાવધાની છૂટવી જોઈએ, અંદરની સાવધાની ઉત્પત્તિ થવી જોઈએ. બે પરસ્પર વિરુદ્ધ તત્વોની સાવધાની ન રહી શકે. અંતર તત્વની પણ સાવધાની રહે અને બહિર્તત્વની પણ સાવધાની રહે, બે વાત તો કોઈ દિવસ બની શકે. ગમે તે એક રહે, એટલે આ પ્રકારે જ્ઞાન માત્રની સાવધાની આવતા, ઉદયમાન સંયોગ અને રાગ પ્રત્યેની સાવધાની તૂટે છે અને સ્વલક્ષે યથાર્થપણે સ્વભાવનું ધોરણ સતત ચાલે તેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. વાત એ લીધી કે સાવધાની જે ક્ષણે થઈ પછી શું કે જે આત્મ સ્વરૂપનું આત્મતત્વનું ઘોલન ચાલવું જોઈએ, સ્વરૂપ રસ્તે આત્મરસપૂર્વક, એ રાગ પ્રત્યેની અથવા સંયોગ ઉદય પ્રત્યેની સાવધાની તૂટે તો ચાલે, નીતરે ચાલે જ નહીં. જ્યાં સાવધાની છે ત્યાં પરિણામ ચાલ્યા જાય, એને પરિણામને કોઈ રોકી શકે નહીં, પોતે રોકી ન શકે. એટલે જો રાગ પ્રત્યેની અને ઉદયમાન સંયોગ પ્રત્યેની સાવધાની તૂટે છે તો સ્વલક્ષે આત્મલક્ષે યથાર્થપણે સ્વભાવનું ભૂલન, યથાર્થપણે એટલે સ્વરૂપની નજીક જવાય, સ્વભાવનું મહિમા પૂર્વકનું સ્વભાવનું ભૂલન સતત ચાલે, એકધારું ચાલે તેવી સ્થિતિ ઉત્પન્ન થાય. અને એવી સ્થિતિ ઉત્પન્ન થાય તેને લીધે અનુભવની સ્વાનુભવની નજીકતા થાય, નહીતર સ્વાનુભવની નજીકતા પણ થતી નથી. અનુભવ થવો તો આગળની ચીજ છે, આ તો સ્વાનુભવીને વંદન કર્યા છે તો એની પાછળ એ કેવી રીતે સ્વાનુભવ સુધી પહોંચ્યા છે એટલું પણ જો સમજાય તો એ સમજણ વાળાનું મસ્તક નિમ્યા વિના રહે નહીં. જે રીતે જે પદ્ધતિથી અનાદિ સંસારથી જીવ પાછો વળ્યો અને સ્વરૂપ સન્મુખ થઈને જેણે સ્વાનુભવ પ્રાપ્ત કર્યો, સ્વાનુભૂતિથી જે વિભૂષિત થયા, એની પરિસ્થિતિ જો જે પરિસ્થિતિથી એ આગળ વિધા છે એટલું પણ સમજાય તો એનું નતમસ્તક થયા વિના રહે એવી પરિસ્થિતિ. કેટલો ગુણનો એને આદર છે, પોતાના દોષ ટાળવાના અવલોકન માત્રમાં કેટલી સરળતા રહી છે, આ બધું આ વિષયની અંદર સમાયેલું છે અને એ સમજાય ત્યારે એની કિંમત આવે. કુછ બેન્ચની કોઈ જગ્યાએ એવું લખે કે સ્વાનુભવમાં સિદ્ધ પદ સુધીની સર્વલબ્ધિ સમાય છે. સ્વાનુભવમાં સિદ્ધ પદ સુધીની સર્વલબ્ધિ સમાય છે. જગતની બધી લબ્ધિ તો એની પાસે કાંઈ નથી, સિદ્ધ પદની લબ્ધિ આગળ આ લબ્ધિ એમાં આવે છે. સિદ્ધ પદની લબ્ધિ આવે છે, બહારમાં કોઈને ચમત્કાર થાય એવી લબ્ધિ હોય તો જુઓ પથ્થરનો હીરો બનાવ્યો તો ગાંડો ફેલો થઈ જાય. અહીંયા કહે છે કે અનાદિનો રજળપાટ મટીને સિદ્ધ પદની લબ્ધિ એમાં આવે. 47 આવો છે. સ્વાનુભવનો મહિમા ના અનેક બોલ છે આની અંદર, જેમાં સ્વાનુભવનો ખૂબ ખૂબ મહિમા કર્યો છે. એમાંથી આ એક બોલ છે કે આત્મ સાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. પૂર્વે અનંતકાળમાં નહીં થયેલું એવું પોતાના પૂર્ણ શુદ્ધ આત્મતત્વનું દર્શન એને આત્મ સાક્ષાત્કાર કહેવામાં આવે છે. અનંતકાળમાં ન થયું હોય એવું ચૈતન્ય તત્વમાં જઈને, ચૈતન્ય તત્વમાં પેસીને વ્યાપક ભાવે જે દિવ્ય દર્શન, એ જ અલૌકિક દર્શન છે. સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ, કેવળ જ્ઞાનની લબ્ધિ, પરમાનંદની લબ્ધિ, અનંત પુરુષાર્થની લબ્ધિ, એ બધી લબ્ધિ સ્વાનુભૂતિમાં જઈને મળે. સ્વાનુભૂતિમાં એ લબ્ધિ આવી ગઈ, સ્વાનુભૂતિ થઈ ત્યાં એ લબ્ધિ આવી ગઈ, એની લબ્ધિ થઈ ગઈ એમ કહેવામાં આવે છે. મુનિઓની જે પૂજા આવે છે એમાં એક 64 રુદ્ધિધારી મુનિઓની પૂજા આવે છે. તેમાં અનેક પ્રકારની લબ્ધિઓ હોય છે. એમાં એવી લબ્ધિ હોય છે કે મુનિ આવે એમાંથી હવા પાસ નથી સ્પર્શીને આવે. એ મુનિરાજને જે હવા સ્પર્શીને આવે તો એ હવાની અંદરથી ગમે એવા અસાધ્ય રોગ ઉઠી જાય ખાલી હવાના સ્પર્શથી. એવી એવી લબ્ધિ હોય છે. ખાલી એને હવા સ્પર્શીને એ બાજુથી આવે ત્યાં એનો અવાજથી રોગ મટી જાય, એવા એવી એવી લબ્ધિ અનેક પ્રકારની આવે છે. આ સમોસરણમાં તો છે જ ને, સમોસરણમાં તો જે વાયુ છે એ બધો સુગંધિત વાયુ હોય છે. ત્યાં બીજી કોઈ બીજી વાસવાળો વાયુ ન આવે, કે વાસરહિત વાયુ ન આવે, સુગંધથી ભરપૂર વાયુ હોય. અમુક અમુક સમયે ગંધોદક સુગંધી પ્રવાહીના છાંટણા પૈયા કરે, ગંધોદક વર્ષે, એવા બધા પુણ્યની લબ્ધિના પ્રકાર છે તીર્થંકર દેવ. પણ એ બધું કાંઈ નથી, સિદ્ધ પદની લબ્ધિ, સિદ્ધ દશા સુધીની લબ્ધિ અહીં આવી જાય તો પેલાનો શું હિસાબ છે? એનો કોઈ હિસાબ નથી. પણ જગતના જીવોને પૂગળ પદાર્થોની પર્યાયનો મહિમા હોવાથી એને કેટલીક વાતો આવી સમજાવવામાં આવે છે. ખરેખર એ કાંઈ નથી, આત્માની સિદ્ધ દશાની લબ્ધિ પાસે એ બધું કાંઈ નથી, એની કોઈ કિંમત નથી. આવા જાગૃત મુમુક્ષુ જીવની આત્મા સમજવા માટે ધગશ અને લગ્ની વ્યક્ત કરતા વચનો અધ્યાત્મયુગ પ્રવર્તક પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના ઉલ્લેખનીય છે એમ કરીને અહીંયા પરમાગમ સારમાંથી 95 નંબરનો બોર છે એ ઉદ્ધૃત કરેલો છે, ઉલ્લેખ એનો ઉલ્લેખ છે કે જાગૃત મુમુક્ષુ જીવને આત્માને સમજણ કરવા માટે કેવી ધગશ અને કેવી લગ્ની હોય, આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહીં. શું કહેવું છે કે સમજવા માટે સમજણની સમજણની તાલાવેલી કેટલી છે, સમજણ થવા માટે સમજવા માટે એની અંતરની ધગશ કેવી છે, એના ઉપર એની સમજણ કેવી થશે એનો આધાર છે. એને વિપર્યાસ થવાનો તો અવકાશ જ નથી. મોટામાં મોટી વાત એ છે કે અનાદિથી જીવનો જે મતિ વિપર્યાસ ચાલ્યો આવે છે એને લઈને સત્સંગ અને સત્શાસ્ત્ર પણ મતિ વિપર્યાસનું બળવાન પણ ન ઘટે તો નિષ્ફળ જાય. સત્સંગ પણ નિષ્ફળ જાય અને સત્શાસ્ત્રનો બોધ પણ નિષ્ફળ જાય. એની એવી નિષ્ફળતામાં ન આવવું પડે એના માટેનો આ ચોખ્ખે ચોખ્ખો બહુ સીધો સાદો સરળ ઉપાય આ છે કે અંતરની ખરી ધગશથી અને તાલાવેલીથી જો સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો સમજણનો માર્ગ ક્યાં અંતરમાં હો, અંદરમાં જે ઉઘાડથી બહારમાં સમજે છે એમને અંદરમાં એને કેવી રીતે સ્વકાર કરવું, કેવી રીતે નિજહિત કરવું, કેવી રીતે અહિતથી બચવું, એવો જે અંતરમાં સમજણનો માર્ગ છે એવો માર્ગ એને ઉત્પન્ન થયા વિના રહે નહીં. બહુ આટી ભૂકી વગરની સ્થિતિ સાદી આ વાત છે કે પોતે કેટલી તૈયારીથી આ વિષયમાં આ ક્ષેત્રમાં પ્રવેશવા ચાહે છે એના ઉપર એની પ્રગતિનો આધાર છે. જે માણસ લૌકિકમાં પણ કહે છે કે વેઠની જેમ કામ કરે તો એના કામમાં કોઈ ભલી વાર ન હોય. વેઠ એટલે વળતર કાંઈ સામે ન મળવાનું હોય એને વેઠ કહે છે. અમારે ત્યાં વેઠી આવે છે. પહેલાંના જમાનામાં એવી રીતે માણસોને ઠાકોર લોકો ગ્રાસિયા લોકો કામ કરાવે, આખો દિવસ કામ કરી જાય, એને કાંઈ આપે નહીં. ખાલી એની ગામની વસ્તીનો માણસ હોય ચાલે આ ઘરે આટલું કામ કરી આવજે, એને એટલું કામ કરી દેવાનું, એની સામે વળતર કાંઈ ના આપે. એ માણસને કામ કરવાની શું હોશ હોય, પ્રાણે પ્રાણે કામ કરતો હોય, એ કામમાં એ સફળ ન થાય એ સ્વાભાવિક. એમ જેને જાણે કાંઈ મળવાનું નથી ને કાંઈ મળતું નથી આમાંથી, આ રોજ એકની એક વાત ચાલ્યા કરે છે, તેને તે આત્મા 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 થયા કરે છે, આમાં કાંઈ આમાં આપણું કાંઈ વળતું નથી, છતાં બીજા કરતાં કાંઈ બીજે કાંઈ બીજી પ્રવૃત્તિમાં રહેવું કરતાં સમય હોય ટાઈમ મળે તો અહીંયા ઠીક છે. આ વાત જરા આ સંગત સારી છે. ઉપર ઉપરથી વેઠની જેમ જો કાર્ય કરે છે તો એની અંદરમાં કોઈ સમજણનો માર્ગ મળતો નથી, પરંતુ પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે આત્મ સ્વરૂપને પામે છે. પામશે કે નહીં પામે કોને ખબર છે, કથનચિત પામે કે કથનચિત ન પામે એ વાત પામે જ. જેને ખરેખરી ધગશ અને તાલાવેલીથી સમજવાનો પ્રયત્ન થાય તેને અંતરમાં માર્ગ મળે અને આત્મ સ્વરૂપને તે પામે જ પામે. ન પામે એવું બની શકે પરમાગમ સારનો 95મો બોલ છે એના ઉપરનું સ્પષ્ટીકરણ પહેલા પેરેગ્રાફમાં છે. આ બોલનું અંદર શું કહેવા માટે સંક્ષેપમાં તો આપણે ઉપરથી લઈ લીધો, પણ શબ્દોને અડીને સ્પષ્ટીકરણ છે એ હવે પછીના પેરેગ્રાફમાં છે.
Thank you.